પ્રાતઃ કાલની અંદર માનસની ઉપાસના, અંતે બ્રહ્મ મુહૂર્તમાં જય મહારાજના ની ગોદમાં, જય મહારાજની ગોદમાં ખોળામાં બેસી માનસની ઉપાસના કરીએ છીએ. તો આ કેવી રીતે બન્યું? પ્રારંભમાં મહારાષ્ટ્રીએ સમાધિ લીધા પછી લક્ષ્મણદાસજી મહારાજે સમાધિ સ્થાનમાંથી બ્રહ્મ મુહૂર્તમાં પીપલગના એક પંડ્યાજી હતા, એમને અંદરથી રામાયણ આપ્યું કે લો આ. પંડિત હતા કે મહારાજ આને હું શું કરું, તે અહીંયા બેસીને મહારાજને સંભળાવો. તો એ જે મહારાષ્ટ્રની આજ્ઞા થઈ ત્યારથી માનસ ઉપાસના બ્રાહ્મ મુહૂર્તમાં જય મહારાજની ગોદમાં બેસીને આપણે કરીએ છીએ. અને ત્યાર પછી જયારે મહાસત્ર શતાબ્દી ઉજવાઈ ત્યારે ઘણા વિદ્વાનો આવીને સત્સંગ પ્રવચનો પણ કર્યા, અને એ પરંપરા અહીંયા સભા મંડપની અંદર પછી રોજ કાયમ ને માટે એનો સત્સંગ થાય. તો તે વખતે તો ઘણા વિદ્વાનો ને પંડિતો હતા, પણ પછીથી ત્યાં આગી નારાયણદાસજી મહારાજ પણ વાંચવા બેસતા વિદ્યાર્થી અવસ્થામાં. કે અહીંયા કોઈ સાંભળનાર તો છે નહીં, તો કે મહારાજ સાંભળે છે ને, મહારાજને સંભળાવજો. તો એ ઉપરાંત પ્રાતઃકાલમાં તિલક થયા પછી પણ ત્યાં આગળ એક મણિભાઈ શાહ હતા અને બીજા એક મણિભાઈ મહાજન સોની હતા. એ છેક શતાબ્દીથી અત્યાર સુધી એ ત્યાં આગળ બેસી અને વાંચતા કથા, કે મહારાજને સંભળાવજો. આપણે પણ બ્રહ્મ મુહૂર્તમાં જે કઈ ઉપાસના, માનસ ઉપાસના કરીએ છે, જે મહારાજના સાનિધ્યમાં એમના આંગણામાં એમની ગોદમાં બેસીને આપણે સંપન્ન થયા છીએ, અને એ નામ જપવાનું રામ નામ એ પણ આપણને જય મહારાજે જ આપ્યું છે. રામ નામ એટલે કૃતાવતારમ નયનશ્ચ નંદનમ તમ સંત રામમ તમ યોગી રાજમ સતતમ નતોસ્મ્યહમ. સ્તુતિ ની અંદર કહ્યું કે આપ કૃતાવતાર છો. ત્રેતા અવતાર ની અંદર ભગવાને રામ તરીકે અવતાર લીધો હતો, તો એ કૃત અવતાર, એ ત્રેતા યુગ ના અવતાર આપ છો એમ સ્તુતિમાં ગાયું. કૃતાવતારમ નયનશ્ચ નંદનમ, અને દર્શન થી આનંદ આપવા વાળા છો. એટલે કહ્યું રામ સ્વરૂપમ કલી દુઃખહારમ. કલિયુગ ની અંદર સૌ સ્વજનોના દુઃખ દૂર કરવા માટે આપ સ્વયં રામ સ્વરૂપ છો. વંદે સદા શ્રી ગુરુ સંત રામમ. વંદે સદા શ્રી નહીં, વંદે સદા શ્રી ગુરુ સંત રામમ. એવા ભાવથી આપણને રામ નામનો મંત્ર મળ્યો છે, અને રામ નામના મંત્રનો મહિમા તુલસીદાસજી માનસના આરંભમાં આપણને સૌને ઉપદેશી રહ્યા છે, આપી રહ્યા છે. રૂપ નામ રૂપ ગતિ અકથ કહાની. નામ અને રૂપની ગતિની જે કથા છે, એની વિશેષતા છે, એ અકથનીય છે. ગાય ગાયને કેટલું ગાશો, કેટલું સાંભળશો, કેટલું સમજશો, કેટલું વાંચશો. રામ નામનો મહિમા તો વાલ્મીકીથી માંડીને છે. તે દાડે તો ભગવાનનું પ્રાગટ્ય થયું નહોતું, અને તુલસીજીએ વાલ્મીકીજીએ રામ મંત્રનો શરૂઆત જાપ કરવા માંડ્યો હતો, અને તે નારદજી જેવા ગુરુ મળ્યા મંત્ર આપ્યો પણ એક વનવાસી તરીકે ઉલટા નામ જપત. રામ રામ કહ્યું પણ પેલા વનવાસી તરીકે મરા મરા કરવા માંડ્યું. વાલ્મીકી ભાઈ બ્રહ્મ સમાન, ભલે અવળું કે હવળું નામ જપ્યું તો એમને બ્રાહ્મી સ્થિતિ બ્રાહ્મી અવસ્થા પ્રાપ્ત થઈ. જે મહારાજને કહ્યું ત્યારે બ્રહ્મમાં ભેળા ભળ્યા, પહોંચ્યા તે પાછા નવ વળ્યા, સમજણને અજવાળે ગળી ગયા, અંદર જ અદ્રશ્ય થઈ ગયા. ત્યારે બ્રહ્મમાં એ બ્રહ્મ સ્વરૂપ વાલ્મીકીજીનું, એ જ બ્રહ્મ સ્વરૂપ જય મહારાજનું. અને રોજ આપણે પ્રાર્થના કરીએ કે આપ તો પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છો, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તો વાલ્મીકીમાં અને જય મહારાજમાં અને બ્રહ્મમાં કયું જુદાપણું ક્યાં રહ્યું? એટલે નામ અને રૂપ એ અકથ છે, ગમે એટલું વર્ણન કરીએ તો પણ એ અધૂરું અધૂરું જ છે. ભલે વાલ્મીકીએ માનસ લખ્યું રામાયણ, તુલસીજીએ માનસ લખ્યું, પણ એ બધા એમની મતીએ અને એમની ક્ષમતા પ્રમાણે પૂર્ણ. વાલ્મીકીની ક્ષમતા પ્રમાણે રામાયણ પૂર્ણ, તુલસીજીની ક્ષમતા પ્રમાણે માનસ પૂર્ણ, પણ ભગવાન એટલા પરિપૂર્ણ છે કે કોઈ એને પૂરેપૂરા ગાઈ શકતા નથી. તો જો ભાઈ બ્રહ્મ સમાના વાલ્મીકી ઉલટા નામ જપત જગજાના, તો ત્યારથી માંડીને અત્યાર સુધી કેટલા એવા હશે કે રામ તુને ન તારે ઇતને તેરે નામને તારે. રામ નામથી કેટલાય તરી ગયા હશે, એની કોઈ ગણના નહીં, કોઈ સંખ્યા નહીં એની. એટલે કે નામ રૂપ અતિ અકથ, વર્ણન થઈ જ ના શકે. ગમે એટલો પ્રયત્ન કરીએ તો પણ રામ નામની પૂર્ણતા સુધી આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી. સબરી રામ સુધી પહોંચી શકી રામના નામના આધારે. ગીધ જટાયુ રામની સેવા વડે રામ સુધી પહોંચી શકે. રાવણ ઉલટા નામ જપત જગજાના કહેવાય. એને રાવણ ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. માત્ર નામ સ્મરણ કરો. રાવણે છેલ્લે પ્રાણ છોડ્યા ને 31 બાણ માર્યા, તે પહેલા ક્યારે નતો બોલતો રામ. રાવણ ક્યાં ગયો પેલો રાજકુમાર, ક્યાં પેલો વનવાસી, આવા શબ્દ ઉપયોગ કરતો. પણ જયારે 31 બાણ વાગ્યા, કહા રામ, તો ભાવ કુભાવ, ભાવથી કે કુભાવથી કે ભક્ત ભાવથી કે શત્રુ ભાવથી ભગવાનનું નામ જપ્યું ને, એને પણ ભગવાને સદગતિ આપી. જો આવા અહંકારી અતિ પાપીને પણ ભગવાન રામ નામથી મુક્તિ આપે છે. એટલે અકથ ભગવાનના નામનો મહિમા વર્ણવવો પૂરેપૂરો અસંભવ છે. ભગવાનના નામને કોઈ પરિપૂર્ણ રીતે પહોંચી શક્યું નથી. હા, દરેક પોતપોતાની રીતે પહોંચે. ગંગા એક જ, પણ જેટલા જેટલા ગામ આવે એટલા એટલા એના ઓવારાન, એટલા કિનારાન. પણ નાવાનું એક ગંગામાં, પણ જુદા જુદા ઓવારેથી, જુદા જુદા ગામેથી. એનું વર્ણન ક્યાંથી થઈ શકશે? તો અકથ કહાની કહીને તુલસીદાસજીએ અહીંયા અગાડી રામ નામના મહિમાને માટે પોતે પણ હાથ ઊંચા કરી લીધા. હવે આથી વિશેષ મારાથી નહી સમજાય, નહી કહેવાય. સમજાય ખરું, પણ ગમે એટલા વખાણ કરીએ તો અધૂરા અધૂરા અધૂરા. ન કહત બખાની, એનું વર્ણન ગમે એટલું કરીએ તો છતાંય તમે કહી શકવા, કદાચ મોડું થાકી જશે, જીભ થાકશે. એને માટે મહાત્મા કહેવા માટેના શબ્દો ખૂટી પડશે, વાણી અધૂરી પડશે, પણ ભગવાનના નામનો મહિમા એને કોઈ પરિપૂર્ણ રીતે નહીં કહી શકે. કેવો શક્તિ કેટલી બધી નામની અંદર! ગીધ જેવા અધમ ગીધને પણ, ઘરને છાપરે બેઠો હોય તો ગીધને રાત બેહાડી બેસી રહેવા દેશો? ગીધ અધમ ખગ આમિષ ભોગી, ગતિ પાઈ જો જાત જોગી. યોગીઓ સિદ્ધ મહાપુરુષો જે ગતિ પ્રાપ્ત ઈચ્છે એ ગતિ ગીધને આપી દીધી. ભગવાનનું નામ આવું મહાન શક્તિશાળી છે.